ગઢડા મધ્યમનું 39મું વચનામૃત સંવત 1880ના ભાદરવા વધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી ત્યાં ઓટા ઉપર ડોલીઓ ડરાવીને તે ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દેશ કાલ ક્રિયા સંગ આદિ કે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં, એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો, એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જો અમે અમારામાં એવો સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ, જે એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂજે એટલો યોગ થાય તો પણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે, અને બીજો એમ જે બહારથી સૂજે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામે જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય અને પરમ સુખરૂપે વર્તાય, અને ત્રીજો એમ જે ચૈતન્યરૂપ અને તેજોમય એવો જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે અને તે સાકાર થતાં જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દઢ પ્રતીતિ છે તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા અને સાંભળ્યા તો પણ એ પ્રતીતિ ટરી નહીં. અને ચોથો એમ જે કોઈ બાઈ ભાઈ હોય અને તેની કોળનું એમ મારે જાણ્યામાં આવે છે, આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી, તો તેને દેખીને મન રાજી ન થાય અને તેની સાથે સુવાણ્ય પણ ન થાય, અને ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય અને તેની સાથે જ સુવાણ્ય થાય, અને એ ચાર ગુણ અમારે વિશે સ્વાભાવિકપણે રહ્યા છે તે કયા, અને હવે તમે સર્વે કહો. પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ હતો એ કહી દેખાડ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટેરા હોય તેને વિશે નિષ્કામરૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ, અને બીજી વાતમાં તો કાંઈક કાચબ હોય તો ચાલે, પણ એની તો ડરતા અતિશય જોઈએ, કેમ જે એ મોટેરા છે તેની સામે તેને સારપ્ય સર્વની સારપ્ય કહેવાય. એવી રીતે વાર્તા કરીને પછી દાદા ખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી નારાયણ ધન્ય સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું છે, અમે પંચમ સ્કંધ તથા દસમ સ્કંધને અતિશય પ્રતિપાદન કર્યું છે, માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજાવ્યા આવ્યું હોય તે કહો. ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાયું તેમ કહી દેખાડ્યું, પણ શ્રીજી મહારાજ બોલ્યા છે, જો હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ છીએ, તે રહસ્ય તે શું? તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને હા પાડે પણ તેને કોઈ રીતે સંશય ન રહે છે એ વાર્તા એમ નહીં હોય. એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દસમ સ્કંદનો તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત અને શ્રુતિ સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કયા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે, જ્ઞાન રૂપ કયા છે, તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે અને નિરંજન ક્ષેત્રજ્ઞ સર્વકારણ પરબ્રહ્મા પુરુષોત્તમ વાસુદેવ વિષ્ણુ નારાયણ નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કયા છે તે તો આ પ્રત્યક્ષ વાસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનને જ કયા છે, પણ શ્રીકૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. તથા સર્વ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા તે પણ શ્રીકૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. અને પંચમ સ્કંદને વિશે તો એ શ્રીકૃષ્ણ ભગવાનના મહાત્મા કહ્યું છે. તથા એ શ્રીકૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે અને પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટપને પામે, અને તે જે ન રહે તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય. અને જે સાધારણ જીવ હોય અને તે મર્યાદાને લોપે તો તેની અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણ વાસુદેવ તેણે વાસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું એ અનાદિ વાસુદેવ રૂપ છે. અને એ શ્રીકૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામને વિશે વર્ત્યા છે. એ ધર્મ અર્થ કામ સારું જે જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનના જન્મ કર્મ અને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે. અને એ જ વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે. એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને સુખજી જેવા બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્માની ઉપાસના ભક્તિ કરવી. અને દસમમાં કયા જે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર તે સુખજી જેવાને પણ ગાવવા અને સાંભળવા. તે સુખજીએ જ કહ્યું છે જે પરિનિષ્ઠો અપિ નૈગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિશે દઢ પ્રતીતિ હશે અને કદાચિત એ જીવ કાંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે, કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કહ્યું છે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય અને કદાચિત તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો સો ભાર છે એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે ભરી જશે અને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે દઢ પ્રતીતિ રાખીને એની દઢ ઉપાસના કરવી એમ અમે તમને સર્વેને કહીએ છીએ, તે આ વાર્તાને સર્વે ડર કરી રાખજો એવી રીતે શ્રીજી મહારાજ સર્વે શિક્ષાના વચનને કહીને ભોજન કરવા સારું પધાર્યા. ઇતિ ભટનામૃતમ 39 અને 172 શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે.